एकत्र फाउंडेशन प्रस्तुत वार्ताकार अश्विनी बापटनी वार्ता तृष्णा. ऑडियो पठन अनीता पादरिया. पांचेकनी बोरीवली फास्ट इंडिकेटर पर जोईने ए प्लेटफॉर्म नंबर 4 तरफ दौड़वा माँडी. ट्रेन आवती ज हशे. 4 नंबर तरफ जनारा टोड़ा में एक वार सामेल थयो के पछी पोतानी मर्जी प्रमाणे चालवानू हतू ज नहीं. एनी झड़प અને દિશા બધું ગીર્દીને હવાલે થઈ ગયું. ગાડી આવી જ રહી હતી અને ડબ્બામાંના 8-10 ઉતરે ન ઉતરે ત્યાં જ ચાલતી ગાડીમાં અનેક ચડી ગયા હતા. એણે પણ કોશિશ કરી પણ ફાવ્યું નહીં. ગાડી ઊભી રહી ત્યાં સુધીમાં અંદર બધી જ બેઠકો ભરાઈ ગઈ હતી. શું કરવું? ગાડી છોડી દેવી? ચર્ચગેટથી કાંદીવલી સુધી ઊભા રહેવું પડશે. અને જો આ છોડી દીધી તો બીજી ટ્રેનમાં પણ આવું જ તો થશે. એને આ લોકલ ટ્રેનોની જરા પણ સમજણ નહોતી અને સાંજના સમયમાં તો ભલભલા પાવરધા પણ તોબા પોકારી દેતા હોય એમાં એ તો સાવ નવો નિશાળ્યો હતો. નવો નિશાળ્યો 58માં વર્ષે આ શબ્દ કેવો ફની લાગે છે. છેવટે એ ચઢ્યો અને તરત જ ગાડી શરૂ થઈ. દરવાજા આગળ જ એને ઊભા રહેવાની જગ્યા મળી ગઈ એટલે એ ખુશ હતો. હવે બસ 2-1 વર્ષ આમ કાઢવાના, પછી તો નિરાત જ છે. બધા જ કહે છે કે ગૌતમભાઈ બહુ સમય પ્રમાણે યોગ્ય નિર્ણય લે છે. હવે રિટાયરમેન્ટ આવ્યું એટલે યોગ્ય સમયે ઠાકુરદ્વારની રૂમ કાઢીને પરામાં ફ્લેટ લઈ લીધો. ગાડીનો પ્રવાસ હવે માંડ 2 વર્ષ અને એમાંય એની ઘણી રજાઓ ભેગી થઈ હતી એટલે નિવૃત્તિ પહેલાં હવે 4-1 મહિના જ ગાડીથી પનારો છે. આવી બધી ગણતરી કરતા ગૌતમે બહાર નજર નાખી તો મરીન લાઇન્સ નીકળી પણ ગયું હતું અને 10-1 પ્રવાસીઓ એની આસપાસ વધી ગયા હતા. ચોપાટીની હવા કોઈ પણ અંતરાય વના આજે એને મળી રહી હતી. મુંબઈની ટ્રેનમાંથી બહાર જોઈ શકાય એવી જગ્યા મળે એટલે કોઈ પણ ફિલોસોફર થઈ જાય. ગૌતમની ફિલોસોફી લાઈફ પણ શું ચીજ છે ના કુતૂહલથી શરૂ થતી અને યહી હે જિંદગીના સમાધાન ભર્યા વાક્ય પર પૂરી થતી. 2 દિવસ પછી એ લોકો નવા ફ્લેટમાં શિફ્ટ થશે. જગ્યાની મોકળાશ હશે અને લાઈફ કદાચ જુદી જ થઈ જશે. ગ્રાન્ટ રોડ પર તો 25-1 જણા ડબ્બામાં ઉમેરાયા અને ગૌતમ દરવાજા પાસે જ હતો એટલે ધક્કા મુક્કીમાં થોડો માર એને લાગ્યો. કાંદીવલીના ધક્કા ખાતો થયો. ત્યારથી મુંબઈ ગરાની સહનશીલતા એને સમજાઈ ગઈ હતી. સાંભળ્યું વાંચ્યું તો ઘણું હતું અને હવે એડજસ્ટ થવાનું શીખી રહ્યો હતો. સમયસર નીકળ્યા પછી પણ ધાર્યા સમય પહોંચી ન શકાય. મોડી આવેલી ટ્રેનની ગીર્દી પણ એવી હોય કે એમાં ચડી ન શકાય અને ચડવા મળે ત્યારે 1-2 મુક્કા મળે અથવા પોલિશવાળા બૂટ પર કોઈનો પગ આવે, ચશ્મા વાંકા વળી જાય, કાં તો અકારણ ગલીચ શબ્દો સાંભળવા પડે વગેરે. એકવાર તો એને કાંદીવલી ઉતરવા પણ મળ્યું ન હતું. એણે ઊઠીને આગળ આવવામાં જરા ઢીલ કરી તો બોરીવલીથી પાછા આવવું પડ્યું હતું પણ હવે તો એને ઠીક ઠાક આવડી ગયું હતું. આજે એના હાથમાં નવા ફ્લેટની ચાવી આવવાની હતી અને આવતીકાલથી પેકિંગ શરૂ. 1.5 રૂમના સામાનને વળી કેટલી વાર લાગવાની, ઘણું ખરું તો કાઢી જ નાખવાનું છે. ઇલેક્ટ્રોનિક ચીજો સિવાય કપડાં અને ચોપડા, બસ મનીષાના ચોપડા તો સામંતને ઘરે જ રાખવાના છે. એ મુંબઈ આવશે ત્યારે ત્યાંથી જ ભલે લઈ જતો. એમ તો ચાલીમાં બધા જ સૌને સાચવી લે તેવા છે. નીતુના લગ્નમાં કેટલું માણસ આવ્યું હતું, સૌ સચવાઈ ગયા હતા. વિશાખા પણ વ્યવહાર બરાબર રાખતી ને ભાઈ. આપ ભલા તો જગ ભલા. વિશાખા પણ બહુ મદદરૂપ બને બધાને. વિશાખા તો બહુ મોટા ઘરમાં રહેવા ટેવાયેલી હતી પણ અહીં મુંબઈ આવીને તો કોઈ દિવસ પડારા કર્યા નહીં. બા બાપુજીની સામે કદી ફરિયાદ કે કજિયો લઈને બેઠી નહોતી. વિશાખાએ ત્યારે નીતુના જન્મ પછી બાપુને જરા સજેસ્ટ કર્યું હતું પરામાં મોટી જગ્યા લેવાનું, પણ બાપુજીને ઠાકુરદ્વાર છોડવું જ નહોતું અને ગૌતમ 1-1 એટલે જુદા રહેવા જવાની વાત આવે ને બાનું ઇમોશનલ બ્લેકમેલિંગ શરૂ થઈ જાય. સાસુ વહુમાં આમ કદી કોઈ કંકાસ થયાનું યાદ નથી પણ વહુ દીકરા જુદી જગ્યાએ રહેવામાં બાની નામરજી સામે વિશાખા કચવાતી. વળી એવા પૈસા એ ક્યાં હતા કે ચાલીની રૂમ કાઢ્યા વિના પરામાં ઘર લઈ શકાય. વિશાખા નોકરી કરવા જતી એટલે છોકરાઓ સાચવવામાં બાની બહુ મદદ પણ થઈ નહોતી. એ તો વિશુ પણ કબૂલે છે. બાપુજી મનીષ નીતુને ભણાવતા અને ગૌતમ હંમેશા કહેતો, જોયું મા બાપ તે આ, બાકી અમારી ઓફિસમાં હું એક એક કિસ્સા એવા સાંભળું છું, વડીલોની છત્રછાયા વિના એમના બાળકોની શી હાલત થાય છે તે. બધું સરસ હતું, પણ જગ્યા ખૂબ નાની ને 8x8 રસોડામાં એમની પથારી થતી, સાવ સંકળાશ, અને એ અડધી રૂમ ભલે જુદી હતી અને એને એક સરકનારો દરવાજો પણ કરાવ્યો હતો, તોય બા બાપુજીની સાવ અડોઅડ જ બેડરૂમ તો નહીં જ. આમ સહનખંડનો અભાવ એના મનને કોરી ખાતો. એને થતું કે વિશુ આ વિશે બહુ બોલતી નથી, પણ એને પણ આ વસ્તુનો અભાવ વર્તાયો તો હશે જ. આટલા વર્ષ બે બાળકો થઈ ગયા પછી વિશુને તો ભલે એમનામાં જ ઓતપ્રોત થયેલી જોતો, છતાં એ રાત્રે સૂતી વખતે એના પર જરા ચીડાઈને જ સૂતી. એના પરથી એને લાગતું કે વિશુ આવા ઘરમાં ખુશ નથી, પણ બાપુજીની જીત સામે એનું કશું ચાલતું નથી. એ લોકોને આ એરિયા છોડવો નથી અને ગૌતમને જુદો રહેવા દેવો પણ નથી. આમ ને આમ ગયા વર્ષો. યહી હે જિંદગી. વિશાખાને 50 પૂરા થશે એ જ દિવસે એ લોકો નવા ઘરે રહેવા જશે. એ કેવો યોગ. એને જન્મદિવસની ભેટમાં એક નહીં પણ 2 બેડરૂમનો ફ્લેટ મળશે. ગૌતમને નવયુવાનીના દિવસો યાદ આવ્યા. વિશાખાએ છાપામાં આવતી જાહેરાતો કાપી રાખી હતી. ઓફિસમાં બેઠા બેઠા બંને ફોન પર જગ્યાઓ વિશે વાત કરતા, બા બાપુજીથી છુપાવીને રવિવારે જગ્યા જોવા નીકળી પડતા, પણ પૈસાનું આડે આવતું. મોટા ફ્લેટ માટે એણે પણ બાપુજીને સમજાવ્યા હતા. એકવાર તો બોરીવલી દહીસર વચ્ચે એમણે એક બહુ સરસ ફ્લેટ જોયો હતો. બિલ્ડરનો માણસ ચાવી આપીને જતો રહ્યો હતો ત્યારે વિશાખા કેવી ખીલી ઊઠી હતી. લોનની વ્યવસ્થા થઈ જશે, થોડું દૂર પડે એટલું જ, બાકી આના જેવી કોઈ જગ્યા નથી. પણ એને તો લગભગ માની જ લીધું હતું કે એ જગ્યા એમની જ થશે. ફર્નિચર, પડદા, વોશિંગ મશીનની જગ્યા, ફ્રીજની જગ્યા, બધું જાણે ગોઠવી કાઢ્યું. બંનેના પગારમાંથી લોન તો ફેળાઈ જશે. બા થોડા દિવસ નારાજ રહેશે એટલું જ ને. મનીષ, નીતુ માટે અહીં ઉત્તમ કોન્વેન્ટ સ્કૂલ છે, પારણા ઘર પણ છે, વગેરે વગેરે. પણ એ વખતે ગૌતમે બાના આંસુ સામે નમતું જોખ્યું. અત્યારે રહી રહીને ગૌતમને બા પર ગુસ્સો આવી ગયો. હવે આ બધાની ભરપાઈ કરી દેશે વિશુ. લાઈફ બિગિન્સ નાવ. વિશાખાને અલ્ટિમેટ સરપ્રાઇઝ ગિફ્ટ મળશે. કાંદીવલી સ્ટેશને ચાલતી ગાડીએ જ બીજાઓ સાથે ઉતરી પડ્યો. સ્ટેશન બહાર નીકળીને તરત જ રિક્ષા રોકી અને કહ્યું, બાલાજી કોમ્પ્લેક્સ. બિલ્ડરને આપવાનો છેલ્લો ચેક એણે ફોલ્ડરમાં સાચવીને રાખ્યો હતો તે ફરી એકવાર જોઈ લીધું. રિક્ષા કોમ્પ્લેક્સમાં આવી અને એક ગૌરવભેર ગેટની અંદર ગયો. વાહ, શું સિક્યોરિટી છે. અનેક લોકો રહેવા આવી ગયા હતા. એમનો ફ્લેટ 8મા માળે, બિલ્ડરની ઓફિસ 1લા માળે. ધીમંતભાઈને ચેક આપ્યો, ચાવી લીધી અને લિફ્ટમાં 8મા માળે જવા ગયો. પણ વળી થયું, હવે આવવાનું છે તો પરમ દિવસે બેઉ સાથે જ આવીશું. એમ વિચારી ગ્રાઉન્ડ ફ્લોરનું બટન દબાવી દીધું અને 10મી મિનિટે તો એ કાંદીવલી સ્ટેશન તરફ રિક્ષામાં જઈ રહ્યો હતો. કદી નહોતી અનુભવી એટલી ઘરે પહોંચવાની તાલાવેલી એને થઈ રહી હતી. ઓફિસેથી છૂટ્યા પછી વિશાખા હંમેશ પ્રમાણે બસ સ્ટોપ પર આવી. કાલબા દેવીથી ઠાકુરદ્વાર આમ તો નજીક જ હતું, પણ હમણાંથી સાંજે એ થાકી જતી એટલે બસમાં આવતી. બહુ વર્ષ ચાલ્યા, હવે નિરાશ જોઈએ છે. સ્ટોપ પર આવ્યા પછી એને યાદ આવ્યું કે આજે તો ગૌતમ મોડો આવવાનો હતો, ઘેર જઈને કરશે શું. નાનકડા ઘરમાં પણ ખાલીપો એનાથી સહન થતો નહીં. 4 મહિના પહેલાં જ નીતુના લગ્ન પછી તરત જ મનીષ પણ બાજુવાળા સામંતની દીકરી સાથે ભાગી ગયો હતો. તે ભાગીને જ લગ્ન કરવા પડે ને. ગૌતમ પણ એના બાપુજી જેવો જિદ્દી હતો, ઓછા બોલો પણ કરે તો મનનું ધાર્યું જ. મા બાપના વેણને કદી ઉથાપતો નહીં એટલું જ, બાકી જિદ્દી સ્વભાવનો તો ખરો જ. લગ્ન કરીને મનીષ ઘેર આવ્યો ત્યારે એણે એને ઘરમાં પણ પગ મૂકવા દીધો નહીં. શાંતિથી બારણા બંધ કરીને એણે સંભળાય તેમ વિશાખાને કહી દીધું, એની સાથે કોઈ પણ વ્યવહાર કર્યા છે તો જોઈ રાખજે. વિશાખા કેટલું કરગરી હતી. એણે એમ સુધા કહી દીધું કે આજે બા બાપુજી હોત તો એ માની જાત. એણે શું એવું પાપ કરી નાખ્યું હતું. છોકરીને નાનેથી મોટી થતા જોઈ હતી, સુશીલ, સંસ્કારી અને કેટલી મીઠી છે. ગુજરાતી નથી તો શું થઈ ગયું. અને મનીષને પરણીને એ શાકાહારી થઈ જશે. સારું ભણેલી છે, સમજદાર છે અને નોકરી પણ કરે છે. મનીષ પણ મારો બેટો કેવો પાક્કો. વિશાખાને છેક સુધી કળાવવા દીધું નહોતું. એને બરાબર જાણ હતી એના બાપના સ્વભાવની, એટલે જ એણે પહેલેથી જ ડોંબીવલીમાં ઘર લઈ લીધું હતું. બધી તૈયારી હતી, પણ માને કશી જ ગંધ નહીં. વિશાખાને બહુ મોટો ધક્કો લાગ્યો હતો, પણ એથી વિશેષ ધક્કો ગૌતમ જ્યારે આ વસ્તુ માટે વિશાખાને જવાબદાર ગણાવી તેનો લાગ્યો. વિશાખાને તો જાણે બધી જ ખબર જ હતી, પણ વિશાખાને એ છોકરી ગમતી હતી એટલે સ્વીકારી લેતા વાર ન લાગી. આમેય વિશાખા તો બધું જ હંમેશા સ્વીકારતી જ આવી છે. બા બાપુજી બંને એકની પાછળ બીજું એમ કરીને વર્ષ પહેલાં જ ગયા. ગૌતમ, નીતુ, મનીષ બધા જ પોતપોતાના કામથી મોડા આવવાના હોય ત્યારે વિશાખા સાવ એકલી પડી જતી. બા બાપુજીની વસ્તીને બહુ મિસ કરતી. આવું એકાંત એનાથી સહન થતું નહીં. છતાં કામમાં મન પરોવાતું. રસોઈ કરવી કે બધું ઊંચું નીચું મૂકવું, એમાં જ બધાનો આવવાનો વખત થઈ જતો. અને એવું એકાંત પછી બહુ વસમું લાગતું નહીં. પણ છેલ્લા ચારેક મહિનાથી એ અનેકવાર સાંજે એકલી પડી જતી. ગૌતમ ઘણી વાર મોડો આવતો. કેટલો બદલાઈ ગયો હતો એ મનીષના લગ્ન પછી. આવતા તો એકદમ થાકેલો અને જાણે અબોલા જ હોય એમ માંડ ચાર શબ્દ પણ એની સાથે બોલતો નહીં. કોઈ કોઈ વાર કહીને જતો કે આજે મોડું થશે. આજે પણ કહીને ગયો હતો મોડું થશે. અને બપોરે તો એણે ફોન કરીને કહ્યું કે કશું રાંધતી નહીં. તે શું બહાર જમવા લઈ જવાનો હતો? એના અવાજમાં પણ કોઈ ન સમજાય તેવો ઉત્સાહ હતો, એટલે કદાચ બહાર જ લઈ જવાનો હશે. પણ કારણ? જન્મદિવસને તો હજી બે દિવસની વાર હતી. પણ હમણાંથી ગૌતમ એને કશું જ કહેતો નહીં. પહેલાં આવું ન હતું. બોલવાનો સમય ઓછો હોવા છતાં એના મનની વાત હંમેશા વિશાખાને જણાવતો. હવે તો ઘરમાં બે જણ છતાં એકબીજાના મનની વાત જાણવાની જાણે દરકાર જ નથી. વિશાખાને આ સૌથી વધુ અસમું લાગતું. બસ સ્ટોપ પર ગીર્દી વધી હતી અને એક બસ આવી જે વિશાખાએ છોડી દીધી. તરત જ બીજી ખાલી બસ આવી, પણ વિશાખાને ત્યારે જ એમ લાગ્યું કે ઘરે વહેલા પહોંચીને શું કામ છે, જવા દે, ગૌતમ તો 10 વાગે આવશે. વિશાખા પશ્ચિમ તરફ ચાલવા માંડી. ચાલતા ચાલતા મરીન ડ્રાઈવ સુધી પહોંચી ગઈ. ત્યાં હવે ભીડ તદ્દન ઓછી હતી. એણે રસ્તો ક્રોસ કરી સમુદ્રને લગોલગ બનાવેલા ફૂટપાથ પર ચાલવા માંડ્યું. એક તરફ સ્પીડમાં ગાડીઓ દોડી જતી હતી. બહુ વર્ષો પહેલાં એ અને ગૌતમ અહીં આવતા. એ વખતે જૂના મકાનો હતા. ફૂટપાથ પણ આ રીતે વ્યવસ્થિત બાંધેલો નહોતો. શહેર બદલાતું જતું હતું, એનાથી એ કાંઈ અજાણ તો નહોતી જ, પણ આ ફેરફાર આજે ધ્યાનમાં આવ્યો એટલો કદી એના ધ્યાનમાં નહોતો. ફૂટપાથ પર ચોપાટી તરફ ચાલતા એની એક તરફ પૂરજોશમાં દોડી રહેલી ગાડીઓ, ઊંચા ઊંચા મકાનો અને બીજી તરફ સમુદ્ર હતો. નિતાંત કદી વિચલિત ન થનારો કાયમનો એ જ સમુદ્ર. એને લાગ્યું કે આ સમુદ્ર જેવું શાશ્વત કશું એનામાં પણ છે, કાયમ જ છે. એ ભલે સતત લોકોમાં અટવાયેલી છે, ગૌતમ અને બાળકો અને બા બાપુજી એની નાનકડી દુનિયાના સંજોગો બનાવ્યા કરે છે. એની અગ્રીમતાઓનો ક્રમ વારંવાર બદલાતો હોય છે, છતાં આ નિરંતર કશુંક એનામાં છે જે આ દરિયા જેવું છે, કદી ન બદલાઈ શકે તેવું છે, કાયમ. નાની હતી ત્યારે પણ એ હતું. જ્યારે જ્યારે એ એકલી પડતી ત્યારે ત્યારે આ જગત, આ સંસાર અને આ જીવન વિશે એને વિચારો આવ્યા કરતા. એની જાતનો એક ભાગ એવું આ અંતઃ તત્વ સંસારમાં અદીઠ એવા કોઈ તત્વની ખોજ કર્યા કરે છે. હજી એ અકબંધ છે. નાનપણથી જ ભણવું, કલા કૌશલ્યમાં પારંગત થવું, સારો છોકરો, સારું કુટુંબ જોઈને પરણી જવું, બાળકો મોટા કરવા વગેરે વગેરેથી એના જીવનની વ્યાખ્યા બંધાઈ ગઈ હતી. સમાજે અને સમાજ દ્વારા માતા પિતાએ આ પૂર્વનિશ્ચિત વ્યાખ્યા એનામાં ઠસાવી દીધી હતી. એ વ્યાખ્યાનના અર્થને સંગત જ એના જીવનમાં પ્રસંગો રંગ ભરતા, સુખ દુઃખ આવતા, સમસ્યાઓ આવતી, અને એ બધામાં જ એ એટલી રોકાયેલી હતી કે પોતાના અંતઃ તત્વને, એ વ્યક્તિ તરીકેની એની અનોખી તૃષાને ઇગ્નોર કરવાનું શીખી ગઈ હતી. બચેલા સમયમાં છાપામાંના કોયડાઓ ઉકેલતી બેસતી, ભરતકૂથણ કરતી અને કોઈક રીતે પોતાના મગજને સુપ્ત બનવા દેતી, આ તૃષ્ણાને ડામી દેતી. દુનિયાના જંતરનો એવો તો નશો હતો કે એના વિના પોતાની જાતને એ કલ્પી શકતી જ નહોતી. આજે પણ આ સમુદ્રના નિમિત્તે જ્યારે પોતાની જાતના આ અકબંધ ભાગની સન્મુખ થઈ રહી છે ત્યારે ભાગી છૂટવાનું મન થાય છે. કશુંક વિચિત્ર ફીલ થાય છે. કશું ગમતું નથી, કશું સૂજતું નથી. એ ઝડપથી રસ્તો ક્રોસ કરી પોતાના ઘર તરફ ચાલવા માંડી. વૈરાગ્ય ભાવ સાથે એ ઘરે પાછી વળી ત્યારે ગૌતમ આવી ગયો હતો. 10 પહેલા જ વિસુ વિશાખા ગૌતમના સ્વરમાં ઘણા દિવસે આનંદ રણક્યો. વિશાખાને નવાઈ લાગી. વિસુ, આજે આપણે બહાર જમવા જઈએ. લેટ અસ સેલિબ્રેટ. શેનું સેલિબ્રેશન? વિશાખાએ સાવ ટાઢા સ્વરમાં પૂછ્યું. કેમ, તારો જન્મદિવસ આવે છે? એ તો પરમ દિવસે. હા, પણ આજથી જ આપણે શરૂ કરીએ ગ્રાન્ડ સેલિબ્રેશન. શું હવે, આવડા મોટા થઈ ગયા આપણે? મોટા તો થતા જ રહીએ ને આપણે. પણ એ તું જરા આંખો બંધ કરતો. મારે માટે ગિફ્ટ પણ આજે જ લાવ્યો છે કે? પરમ દિવસ માટે રાખ. કઈ એલ્ફેલ બોલ નહીં, આ ગિફ્ટ બહુ ભારે છે. ચાલ જોઉં, આંખો બંધ કરી દેજો. વિશાખાએ આંખો બંધ કરી. ગૌતમે એનો હાથ હાથમાં લીધો અને એના હાથમાં નવા ફ્લેટની ચાવી મૂકી દીધી. આ શું? આ આપણા નવા ફ્લેટની ચાવી છે. કાંદીવલીમાં 2 બેડ હોલ કિચન જલસા છે હવે તને. આ આપણા નવા ફ્લેટની ચાવી છે. કાંદીવલીમાં 2 બેડ હોલ કિચન જલસા છે હવે તને. પજેશન મળી ગયું છે અને આ રૂમમાંથી 15 દિવસમાં ગચ્છ હતી. વિશાખાને માટે આ આંચકો જ હતો. કાંદીવલીમાં ક્યાં? કેવું મકાન છે? ટાવર છે કે સાદું? લિફ્ટ? સિક્યોરિટી? વગેરે અનેક સવાલો મનમાં દોડી ગયા અને હોઠે આવી ચડ્યા, પણ એના મોંમાંથી નીકળ્યું, 2 BHK. હવે એનું શું કામ? ગૌતમની દુખતી રગ દબાઈ ગઈ. એના તમામ ઉત્સાહ પર પાણી ફરી વળ્યું. એને વિશાખા પર બહુ જ ગુસ્સો આવ્યો. કેટલી કડવાશ ભરી છે એનામાં. વિશાખાએ ગૌતમના વિચાર વાંચી લીધા હોય એમ તરત જ બોલવા માંડી. મારો અર્થ તું કરે છે તેવો નથી. તારો પ્રેમ સમજુ છું. હું આવું બોલી ગઈ એ અત્યાર સુધીના અભાવને લીધે નહીં. મને ખબર છે તારી અસહાયતા. પણ તું જો ગૌતમ, આપણને શું મળ્યું, શું ન મળ્યું, એ હકીકતને ગૌણ રાખીને જોઈએ તો પણ હવે આવી કોઈ વાતથી મને ફેર નહીં પડે. અત્યાર સુધી આપણે જે કંઈ કર્યું, પૈસા મેળવવા, નોકરી કે બાપ બાપુજીની ઈચ્છાઓને માન આપવું, એ બધું જ જાણે આપણને આપણી જાતથી દૂર કરી નાખવાની પેરવી જ હતી. માયાની આ વિરાટ યંત્રણામાં કોઈક ભોગવવામાં કે કોઈક અભાવના દુઃખમાં હોય છે, પણ આવા સુખ દુઃખ આવે અને જાય. આપણને શું હવે એટલું સમજાયું નથી કે આપણી ઈચ્છાઓનું કંઈ ગજું જ નથી? આપણે પોતાની રીતે ક્યાં ચાલી જ શકીએ છીએ, અને એટલે જ ફાવે તેમ દોડવાની હવે મોકળાશ મળી છે તોય દોડવું છે ખરું? એવું આપણે ક્યારે પૂછીશું? ગૌતમ વિશાખાની વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો. એને યાદ આવ્યું કે ગિરદીમાં કેવું ઝડપ, દિશામાં બધું પોતાની મરજીથી બહાર થઈ જતું હોય. આપણે કેવા સતત ધકેલાતા હોઈએ છીએ, એમ જ મોટાભાગના માણસો ધકેલાતા જતા હોય છે. પણ એનું શું? એટલે શું બધું છોડી દેવું? એટલે હવે આપણે શિફ્ટ થવાનું છે કે નહીં? ગૌતમે ખિન્ન ભાવે પૂછ્યું. વિશાખાને થયું ગૌતમ સમજી તો રહ્યો છે, ફ્લેટમાં જવું ન જવું એ પ્રશ્ન હતો જ નહીં. એને તો એનું મન વ્યક્ત કરવું હતું, ભલે ફ્લેટના નિમિત્તે. એણે ગૌતમના ઉત્સાહને ઠંડો કરી નાખ્યો. એ સારું ન કર્યું. એને થયું કે જ્યાં કોઈ જ મુક્ત નથી ત્યાં કોઈ પણ ફરિયાદનો અર્થ શું છે? દુનિયા આ જ રીતે ચાલતી આવી છે અને ચાલતી રહેશે. આ રીતે બધું ચાલ્યા કરે છે. એ માયાના મૂળમાંનું અદીઠ સત્ય છે. એ સત્યને પામવાની તૃષ્ણાનો ફક્ત અનુભવ પણ થાય તોય, એ સત્યની થોડી ઝાંખી થાય તોય કોઈ અદ્ભુત આનંદની લહેર ઉઠે છે. વિશાખા જરૂર ગૌતમને પણ આ વાત ક્યારેક કહેશે, પણ આજે તો પહેલાં ગૌતમના સુખની એના આનંદની કાળજી લેવી પડશે. બહુ મોટો ધડાકો કર્યો હં તે તો. ખરેખર કમાલ કરી. ક્યારે ફ્લેટ જોયો? ક્યારે બધું નક્કી કર્યું? કંઈ ગંધ જ ન આવવા દીધી? કેટલા થયા ફ્લેટના? બહુ મોંઘો થયો? વિસુ, એ બધું તો ઠીક, બધું પાર પડી ગયું, પણ તને ખબર છે આપણો ફ્લેટ 8મા માળે છે. શું સુપર્બ વ્યૂ છે! વાવ, ફર્નિશ છે? પાર્શિયલી. તને બહુ જ ગમશે. મોટા મોટા રૂમ્સ છે, મોટું કિચન, અને હા, તને જોઈએ તો તારો અલગ રૂમ અને મારો અલગ રૂમ. અલગ રૂમ બોલતા ગૌતમે વિશાખાને પોતાની નજીક ખેંચી, પછી એની આંખોમાં આંખ પરોવી પૂછ્યું, જોઈએ છે વૈરાગ્ય? વિશાખાએ આંખ બંધ કરી દીધી અને ગૌતમની છાતી પર માથું ઢાળી દીધું.